નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર ચરમસીમાએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડમાં અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પંજાબમાં સભા સંબોધશે. આગની દુર્ઘટના બાદ તમામ હોસ્પિટલોને 8 જૂન સુધીમાં ઓડિટ રિપોર્ટ રજૂ કરવા દિલ્હી સરકારનો આદેશ. હવામાન વિભાગે ચોમાસામાં સરેરાશ કરતા વધુ વરસાદની આગાહી કરી. પાપુઆ ન્યૂગિનીમાં ભૂસ્ખલનથી 2000 લોકો દટાયા. દુર્ગમ વિસ્તારને કારણે રાહત અને બચાવ કાર્યમાં અનેક મુશ્કેલીઓ. ફૂટબોલમાં ઉઝબેકિસ્તાન સામેની 2 મેચ માટેની મહિલા ટીમની જાહેરાત. 23 સભ્યોની ટીમમાં 3 ગોલકીપર અને 8 ડિફેન્ડરનો સમાવેશ. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે પ્રચાર ચરમસીમા પર છે. હવે પ્રચારના 2 જ દિવસ બાકી હોવાને કારણે તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા એની ચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે પણ તમામ પક્ષોના નેતાઓ આક્રમક પ્રચાર કરશે, જેમાં પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે ઝારખંડના દુમકા એરપોર્ટ ગ્રાઉન્ડ પર ચૂંટણી સભાને સંબોધશે. વિજય સંકલ્પ યાત્રાના એક ભાગરૂપે શ્રી મોદી દુમકા સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સીતા સોરેનની તરફેણમાં રેલીને સંબોધશે. સીતા સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના વડા શિબુ સોરેનની પુત્રવધુ છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા આવતીકાલે દેવગરમાં 3 ચૂંટણી સભાઓને સંબોધિત કરશે, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી 30 મેના રોજ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે, જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે પંજાબમાં 2 રેલીઓને સંબોધશે. 1 જૂનના રોજ ચૂંટણીના અંતિમ તબક્કા દરમિયાન ઝારખંડના સંથાલ પ્રદેશના ગોડા, દુમકા અને સાહેબગંજમાં 3 મતવિસ્તારોમાં મતદાન યોજાશે. 2019ની લોકસભા ચૂંટણીમાં જેએમએમએ તેમની એકમાત્ર સાહેબગંજ બેઠક જીતી હતી. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમારો ધ્યેય આત્મનિર્ભર ભારત દ્રષ્ટિકોણ હેઠળ સ્વદેશી પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો અને રોજગાર વધારવાનો છે. એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં શ્રી મોદીએ જણાવ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા લોકોને અત્યાર સુધી 38 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સરકારી તંત્ર દ્વારા તપાસ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે સરકાર માત્ર ધારણાને આધારે નહીં પણ પુરાવાને આધારે પગલાં લે છે અને ભ્રષ્ટાચાર કોઈ સંજોગોમાં ચલાવી લેશે નહીં. તેમણે જણાવ્યું કે સરકારના દરેક નિર્ણયના કેન્દ્રમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના રહેલી છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે દિલ્હીની તમામ હોસ્પિટલોને જૂનની 8મી તારીખ સુધીમાં તેમનું ફાયર ઓડિટ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે. વિવેક વિહારમાં એક બાળકોની હોસ્પિટલમાં તાજેતરની આગના સંદર્ભમાં આરોગ્ય અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી હતી. આ બેઠકમાં શ્રી ભારદ્વાજે જણાવ્યું કે દિલ્હી સરકારે આ મહિનાની 8મી તારીખે તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોને ફાયર ઓડિટ માટે પહેલેથી જ કહ્યું હતું. તેમણે કહ્યું કે અનુપાલન અહેવાલ 8મી જૂન 2024 સુધીમાં દિલ્હી સરકારના આરોગ્ય વિભાગમાં રજૂ કરવાનો રહેશે. શ્રી ભારદ્વાજે એમ પણ જણાવ્યું કે તમામ નર્સિંગ હોમ અને હોસ્પિટલો માટે ફાયર એનઓસી મેળવવું ફરજિયાત છે. અગાઉ 9 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી હોસ્પિટલો ફાયર એનઓસી વિના કાર્યરત હતી. આ દરમિયાન ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હીના આરોગ્ય મંત્રી દિલ્હીની 26 સરકારી હોસ્પિટલોમાં હીટસ્ટ્રોકથી પીડિત દર્દીઓ માટે દરેક હોસ્પિટલમાં 2 બેડ અનામત રાખવાનો નિર્દેશ આપ્યો છે. વધુમાં LNJP હોસ્પિટલમાં 5 પથારીઓ અનામત રાખવામાં આવશે. બીજી તરફ ભાજપે આ દુર્ઘટના માટે દિલ્હી સરકારને જવાબદાર ગણાવી છે. દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આરોપ લગાવ્યો કે હોસ્પિટલે જરૂરી માપદંડોને પૂર્ણ કર્યા નથી, તેમ છતાં વહીવટીતંત્રે તેને મંજૂરી આપી. રાજકોટની ગેમઝોન દુર્ઘટનાના પગલે ગુજરાત સરકાર કડક પગલાં લઈ રહી છે. રાજ્ય સરકારે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી દીધી છે, જ્યારે એડિશનલ પોલીસ અધિકારી વિધિ ચૌધરીની પણ બદલી કરી દેવામાં આવી છે. રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન બીના સુધીરકુમાર દેસાઈની પણ બદલી કરી દેવાઈ છે. રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં રાજ્ય સરકારે 7 અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફીના આદેશ આપ્યા છે. રાજકોટમાં TRP ગેમઝોન આગ દુર્ઘટનામાં જરૂરી મંજૂરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજ ક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલીસ, મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. ભારતીય હવામાન વિભાગે આ વર્ષે ચોમાસાની મોસમ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન શરૂ થાય તેવી આગાહી કરી છે. સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શક્યતાઓ જાહેર કરતા હવામાન વિભાગના મહાનિર્દેશક ડોક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે સિઝનનો વરસાદ 106% રહેવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો વરસાદ મધ્યમ ભારત અને દક્ષિણ વિકલ્પ ભારતમાં સામાન્ય કરતા વધુ, ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય અને ઉત્તર પૂર્વ ભારતમાં સામાન્ય કરતા ઓછો રહેવાની સંભાવના છે. જૂન મહિનામાં સમગ્ર દેશમાં સામાન્ય વરસાદની અપેક્ષા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે તેની પ્રથમ તબક્કાની આગાહીમાં આઈએમડીએ સમગ્ર દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી કરી હતી અને બીજા તબક્કાની આગાહીમાં કોઈ ફેરફાર નથી થયો. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે ત્યારે આકરા તાપમાં રાહત મેળવવા પર્યટકો પૃથ્વી પરના સ્વર્ગ સમાન કાશ્મીરની વાટ પકડી રહ્યા છે. શ્રીનગર આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર દૈનિક ધોરણે 95-100 જેટલી ફ્લાઇટની અવર જવર થાય છે. દેશના વિવિધ ભાગોમાંથી પર્યટકો શ્રીનગરમાં વિશ્વ પ્રસિદ્ધ દાલ સરોવરની સુંદરતા જોવા આવે છે. આ ઉનાળામાં રાજ્યમાં પર્યટકોની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાયો છે. શ્રીનગરના દાલ સરોવર ઉપરાંત પર્યટકો ઉત્તર કાશ્મીરના બરફાજી ગુલમર્ગની મુલાકાત લેવાનું પણ ભૂલતા નથી. આ ઉપરાંત પહેલગાંવ અને સોનમાર્ગ જેવા પ્રસિદ્ધ ગિરિમથકો પર પણ પર્યટકોના મનપસંદ સ્થળો છે. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચોમાસા પહેલાની તૈયારીઓ થઈ રહી છે. વરિષ્ઠ અધિકારીઓએ સોમવારે શહેરના પૂર્વ ઉપનગરોમાં પ્રી મોન્સૂન સંબંધિત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બીએમસી દ્વારા સત્તાવાર નિવેદન અનુસાર ડ્રેનેજ કાર્યક્ષમતા વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એડિશનલ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર અમિત સૈનીએ નિર્દેશ આપ્યો છે કે મુંબઈમાં ચોમાસા દરમિયાન પૂર નિયંત્રણ અને વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવે. હમાસે મધ્યસ્થીઓને જણાવી દીધું છે કે ગાઝા પટ્ટીમાં યુદ્ધ વિરામ અથવા કેદીઓના આપલેના સોદા માટે કોઈ પણ વાટાઘાટોમાં ભાગ લેશે નહીં. રવિવારે રાત્રે દક્ષિણના ગાઝાના શહેર રફા પર ઇઝરાયેલના તાજેતરના હુમલાના જવાબમાં આ નિર્ણય લેવામાં આવ્યો. ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર રફા શહેર નજીક વિસ્થાપિત લોકોના આશ્રયસ્થાનો પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત ઓછામાં ઓછા 45 પેલેસ્ટિનીઓ માર્યા ગયા. મુંબઈ કસ્ટમ્સે સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 8.68 કરોડ રૂપિયાનું 10.6 કિલો સોનું અને ઇલેક્ટ્રોનિક સામગ્રી જપ્ત કરી છે. તદુપરાંત 31 કેસમાં વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જપ્તી વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસમાં જપ્તીના સંબંધમાં 3 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ કસ્ટમ ઝોન 3 દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર મીણમાં સોનાની ધૂળ, ફ્રૂટ જ્વેલરી અને બાર, ઇલેક્ટ્રિક આયરન અને પેસેન્જરના શરીરમાં છુપાવેલું હોય તે સ્વરૂપમાં સોનું જપ્ત કરવામાં આવ્યું. પાપુઆ ન્યૂ ગિનીમાં શુક્રવારે થયેલા ભૂસ્ખલનમાં આશરે 2000 લોકો દટાઈ ગયા હોવાનું માનવામાં આવે છે. રાષ્ટ્રીય આપત્તિ કેન્દ્રએ સંયુક્ત રાષ્ટ્રની જાનહાનીનો નવો આંકડો આપ્યો છે, જે અગાઉના અંદાજની સરખામણીમાં અનેક ગણો વધુ છે. બચાવકર્તાઓ અંતરિયાળ વિસ્તારોમાં મૃતકોને શોધવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. અહીં સુધી ભારે ઉપકરણો અને રાહત સામગ્રી પહોંચાડવામાં અડચણો આવી રહી છે. આ વિસ્તારમાં સતત પથ્થર પડી રહ્યા હોવાથી અને જમીન પર સતત દબાણ વધી રહ્યું હોવાથી પણ જોખમ વધ્યું છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને ઉઝબેકિસ્તાન સામે આગામી 2 આંતરરાષ્ટ્રીય મૈત્રી મેચો માટે 23 સભ્યોની ભારતીય વરિષ્ઠ મહિલા ટીમની જાહેરાત કરી છે. ટીમમાં 3 ગોલકીપર, 8 ડિફેન્ડર, 8 મિડફિલ્ડર અને 4 ફોરવર્ડનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ રાષ્ટ્રીય ખેલાડી લંગમ ચાઓબા દેવી મુખ્ય કોચ રહેશે. બ્લૂ ટાઇગર્સ તેમની પ્રથમ મેચ શુક્રવારે ઉઝબેકિસ્તાન સામે રમશે, જ્યારે બીજી મેચ 4 જૂને રમાશે. ફ્રેન્ચ ઓપન ટેનિસમાં ભારતીય ખેલાડીઓ રોહન બોપન્ના અને યુકરી ભાંભરી આવતીકાલે પેરિસમાં મેન્સ ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં તેમના અભિયાનની શરૂઆત કરશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર ચરમસીમાએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડમાં અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પંજાબમાં સભા સંબોધશે. આગની દુર્ઘટના બાદ તમામ હોસ્પિટલોને 8 જૂન સુધીમાં ઓડિટ રિપોર્ટ રજૂ કરવા દિલ્હી સરકારનો આદેશ. હવામાન વિભાગે ચોમાસામાં સરેરાશ કરતા વધુ વરસાદની આગાહી કરી. પાપુઆ ન્યૂ ગિનીમાં ભૂસ્ખલનથી 2000 લોકો દટાયા. દુર્ગમ વિસ્તારને કારણે રાહત અને બચાવ કાર્યમાં અનેક મુશ્કેલી. ફૂટબોલમાં ઉઝબેકિસ્તાન સામેની 2 મેચ માટેની મહિલા ટીમની જાહેરાત. 23 સભ્યોની ટીમમાં 3 ગોલકીપર અને 8 ડિફેન્ડરનો સમાવેશ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.